నిత్యం జాయంతి యోగిన కనక మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారియో జయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति स्वाध्याय चाले छे। जीव अजीव अधिकार पुरोसवा आव्यो छे। 68मी गाथा पछी थी अपने 41मो कलश लीधो छे। 41मा कलश में पूज्य गुरुदेवे प्रवचन दरमियान जे बात करी એના અંશો આપણે કરી રહ્યા છીએ. 41મા કલશની અંદર ભગવાન આત્માનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે કે કેવો છે એ આત્મા. એ અધ્યવસાય રૂપે નથી, એ 29 પ્રકારના ભાવ રૂપે નથી, એ રંગ રૂપ નથી, રાગ રૂપ નથી, એ ભેદ રૂપ નથી. તો પછી એ ભગવાન આત્મા કેવો છે? તો એના ઉત્તર રૂપે આ કલશ કહેવામાં આવ્યો. અને એમાં એમ કહેવામાં આવ્યું કે એ ભગવાન આત્મા અનાદિનો છે, એની કોઈ આદિ નથી, અવિનાશી છે અને એ પોતે પોતાથી અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવો છે. એટલે આ ત્રણ વસ્તુની વાત કરવામાં આવી કે ભગવાન આત્મા કેવો છે. અનાદિ, અનંતમ, અચલમ, સ્વ સંવેદ્યમ, અને પોતે પોતાથી જણાય તેવો છે. અનાદિ છે, અનંતકાળ સુધી રહેવા વાળો છે અને પોતાના જ્ઞાન સ્વભાવથી ચલિત થતો નથી, ચૈતન્યપણાથી ચલિત થતો નથી અને પોતે સ્વયં અનુભવમાં આવે એવો છે. હવે એના પછી આગળ જે શબ્દ છે સ્ફુટમ, એનો વિસ્તાર આપણે કરવાનો છે. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો, એમાં પાના નંબર 222 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે હવે કહે છે કે તે સ્ફુટમ પ્રગટ છે, અર્થાત છૂપો નથી. ગાથા 49માં તેને અવ્યક્ત કહ્યો છે, જ્યારે અહીં સ્ફુટ પ્રગટ એટલે વ્યક્ત કહ્યો છે. 49માં અવ્યક્ત કયો અને અહીંયા પ્રગટ કયો, પણ એમાં કોઈ વિરોધાભાસ નથી. ઇન્દ્રિયો દ્વારા એ વ્યક્ત થતો નથી માટે અવ્યક્ત છે, પર દ્વારા એ વ્યક્ત થતો નથી માટે અવ્યક્ત છે. અને અહીંયા જે વાત કરવી છે એ ચૈતન્ય સ્વભાવની વાત કરવી છે, એટલે અહીંયા વ્યક્ત કયો છે, એટલે કે અહીંયા પ્રગટ કયો છે. ચૈતન્ય જ્યોત ચકચકાટ મારતી પ્રગટ છે એમ અહીં કહે છે. પર્યાયની અપેક્ષાએ તે ગુપ્ત અવ્યક્ત છે, પણ સ્વભાવની અપેક્ષાએ તો એ વ્યક્ત પ્રગટ જ છે. પર્યાય દ્વારા જ્યારે સંસારી અવસ્થામાં છે ત્યારે એને પર્યાયમાં એ ભગવાન આત્મા દેખાતો નથી, કેમ કે દ્રષ્ટિ આત્મા તરફ થતી નથી, એટલે એવી પ્રગટ પર્યાય એને જણાતી નથી. દ્રવ્યની અપેક્ષાએ જોઈએ તો એ દ્રવ્ય સ્વયં પોતે પ્રગટ જ છે, એ ક્યારેય અપ્રગટ છે જ નહીં. એના ગુણ જ એવા છે કે એ પ્રગટ રહે, એ અપ્રગટ રહી શકે એમ છે જ નહીં. અપ્રગટ રહેવું એને માટે અશક્ય છે. ચેતના ગુણ છે, ચેતના 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 ભગવાન આત્મા ચૈતન્યથી ભરેલો છે. એ ગમે તે અવસ્થામાં હોય, એને ગમે તે શરીર ધારણ કર્યા હોય, તે છતાં એ તો પ્રગટ જ છે. પર્યાયમાં એટલે સંસારી અવસ્થામાં એની દ્રષ્ટિ પર્યાય તરફ રહી છે ત્યારે એને શુદ્ધ આત્મા દેખાતો નથી, એટલે એને ખ્યાલ નથી આવતો કે એ પ્રગટ છે. પર્યાયમાં એને એ આત્મા પ્રગટ કરવાનો છે. એટલે કે ત્રિકાળી ભગવાન આત્મા જ્ઞાયક ઉપર દ્રષ્ટિ કરતા એને પર્યાયમાં એ અનુભવમાં આવે છે. એ દશાને સમ્યક દર્શન કહે છે, સંકિત કહે છે. અને એ દશામાં એ લીનતા કરે છે એને ચારિત્ર કહે છે, અને સ્થિરતા કરે છે એને પૂર્ણતા કહે છે, મુક્તિ કહે છે. એટલે પર્યાયની અપેક્ષાએ તે ગુપ્ત અવ્યક્ત છે, પણ સ્વભાવની અપેક્ષાએ તો એ વ્યક્ત પ્રગટ જ છે. પર્યાયને જ્યારે વ્યક્ત કહેવાય છે ત્યારે વસ્તુ દ્રવ્યને અવ્યક્ત કહેવાય છે, કેમ કે પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય આવતું નથી. પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય આવતું નથી. જો પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય આવે તો જેમ પર્યાય વિલીન થઈ જાય છે એમ દ્રવ્ય પણ રહે નહીં, દ્રવ્યનો નાશ થાય. એટલે પર્યાયમાં એ દ્રવ્ય આવતું નથી, પણ દ્રવ્યનો અનુભવ પર્યાયમાં જ થાય છે. દ્રવ્યને જાણનારી પર્યાય જ છે. દ્રવ્ય દ્રવ્યને જાણે છે, અનુભવે છે એમ નથી, પણ પર્યાય દ્રવ્યને જાણે છે, અનુભવે છે. એટલે સ્વભાવની અપેક્ષાએ જે ચકચકાટ પ્રગટ છે એ દ્રવ્ય પર્યાયમાં એને ચકચકાટ અનુભવાય છે. સ્ફુટમ જે છે એ પર્યાયમાં એને અનુભવ થાય છે. ભગવાન આત્માનું લક્ષ કરતા એને એ અનુભવાય છે. દ્રવ્યમાં તો ત્રિકાળ એમ જ છે, પણ જ્યાં સુધી એનું લક્ષ એના તરફ જતું નથી ત્યાં સુધી એને એ ચૈતન્ય જ્યોત ચકચકાટ મારતી પ્રગટ નથી. એટલે પર્યાયમાં એને એનો અનુભવ થતો નથી. એક વખત એની દ્રષ્ટિ બરાબર થાય છે, યથાર્થ થાય છે, એની શ્રદ્ધા યથાર્થ થાય છે, એને પુરુષાર્થ ઉપડે છે, બધેથી પોતાના ઉપયોગને પાછો ખેંચી અને એ સ્વ તરફ વળે છે, ત્યારે એ દ્રવ્ય અપેક્ષાએ જે વ્યક્ત છે એ ચૈતન્ય ચકચકાટ મારતી જ્યોતરૂપ ભગવાન આત્મા એને પર્યાયમાં અનુભવાય છે. અને એ અનુભવ કરનારી પર્યાય છે તેને નિર્મળ પર્યાય કહેવાય છે. એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય છે. અને એવા અનુભવમાં જ એ રહી જાય છે તો એ ચારિત્ર છે. અને વિશેષતાથી એમાં સ્થિરતા કરે છે તો એ પૂર્ણતાને પ્રાપ્ત કરે છે, સર્વજ્ઞતાને પ્રાપ્ત કરે છે, એને કેવળ જ્ઞાન થાય છે, એમ એને અરિહંતપણું પ્રગટ થાય છે. અહીંયા કહે છે કે પર્યાયને જ્યારે વ્યક્ત કહેવાય છે ત્યારે વસ્તુ દ્રવ્યને અવ્યક્ત કહેવાય છે. એટલે 49મી ગાથામાં જે વાત કરવામાં આવી હતી એને અને અહીંયા બંનેને કોઈ વિરોધાભાસ નથી, કેમ કે પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય આવતું નથી, વસ્તુ છે તે અવ્યક્ત છે, એની વ્યક્તતા અનુભવ દ્વારા થાય છે, એ અનુભવે નહીં ત્યાં સુધી એને માટે એ અવ્યક્ત છે. ભગવાન આત્મા ત્રિકાળી એક જ્ઞાયક છે, જાણવા વાળો છે, જ્ઞાન કરવા વાળો છે, એ ચેતન જ્યોત પ્રગટ છે, પણ જ્યાં સુધી એનું લક્ષ ન થાય ત્યાં સુધી, એટલે કે જ્યાં સુધી પરમા લક્ષ છે ત્યાં સુધી એને એ નથી. જે આત્માનું લક્ષ કરે છે એને એ છે. ભગવાન આત્મા એનું સ્વરૂપ તો એવું જ છે, દ્રવ્ય તો એવું જ છે, કે એ ચૈતન્ય જ્યોત રૂપે હંમેશા પ્રગટ જ છે. પણ છતાં પણ જ્યાં સુધી એ પર્યાયમાં પ્રગટ નથી કર્યો ત્યાં સુધી એને માટે એ પ્રગટ નથી. જે પુરુષાર્થ કરે છે એને એવો પ્રગટ અનુભવમાં આવે છે. જે પુરુષાર્થ કરે છે એને ભગવાન આત્મા ચૈતન્ય જ્યોત રૂપ પ્રગટ થાય છે એટલે એવો અનુભવમાં આવે છે. જે પુરુષાર્થ કરી અને આત્મા તરફ વળતો જ નથી એને એવો અનુભવ થતો નથી. એટલે એનો અર્થ એમ નથી કે દ્રવ્ય એવું નથી, એમ તો થતું નથી. દ્રવ્ય તરફ દ્રષ્ટિ થઈ નથી, દ્રવ્યને જાણી જ નથી, અને ઇન્દ્રિયો દ્વારા દ્રવ્યને જાણવાનો પ્રયત્ન કરે છે. ઇન્દ્રિયો દ્વારા દ્રવ્ય જાણાતું નથી તો દ્રવ્યની એને શ્રદ્ધા છૂટી જાય છે, તો એ મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. જે એમ કહે છે કે મને ઇન્દ્રિયો દ્વારા ભગવાન આત્મા દેખાવો જોઈએ, મને આત્મા તમે ઇન્દ્રિયો દ્વારા જણાવો, એમ કહેનારો આત્માને સમજ્યો નથી. અમૂર્તિક અમૂર્તિકને ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય નહીં. જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપને પહેલા સમજવું અને એવું સ્વરૂપ કઈ રીતે અનુભવી શકાય, કઈ રીતે જાણી શકાય એનો વિચાર કરવો. જે અવ્યક્ત છે એટલે ઇન્દ્રિયો દ્વારા એ જાણી શકાય નહીં એવો છે, એને ઇન્દ્રિયો દ્વારા જાણવાનો વૃથા નકામો પ્રયાસ કરવો જ નહીં. ઇન્દ્રિયો દ્વારા મન દ્વારા એ વિકલ્પોમાં રહ્યો છે અને જે જ્ઞાન કરી રહ્યો છે એ બહારનું જ્ઞાન છે, પરલક્ષી જ્ઞાન છે, અને એવા જ્ઞાન દ્વારા ભગવાન આત્મા અનુભવમાં આવતો નથી. આ પુસ્તકનું જ્ઞાન, આ દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરીએ છીએ એનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ આપણને જે રીતે જ્ઞાન થાય છે એ બધું પરલક્ષી જ્ઞાન છે. ભલે આત્માનું છે તે છતાં પણ એને પરલક્ષી કહેવાય, કેમ કે એ વખતે જ્ઞાન દર્શનના ઉપયોગ બહારમાં છે, આત્મા તરફ નથી. ભગવાન આત્માનું જ્યારે જ્ઞાન કરે, સ્વરૂપને અનુભવે છે અને જે જ્ઞાન છે તે આત્માનું જ્ઞાન છે. એટલે દ્રવ્ય સ્ત્રુત ઓછું વધતું આવડતું હશે તો પણ આત્મામાં તો જવાશે. સાચી સમજ આવી કે ભગવાન આત્મા આ શરીરથી પણ જુદો છે, આ બધા ભાવથી પણ જુદો છે અને ઇન્દ્રિયો દ્વારા ન જણાય પણ એ પોતે પોતા દ્વારા અનુભવમાં આવે એવો છે, એ સદાય એ જ્ઞાન સ્વરૂપ છે. અને પછી જો પુરુષાર્થ ઉપડે છે તો ભગવાન આત્મા અનુભવમાં આવે છે. એ વાત અહીંયા ગુરુદેવ કહે છે કે એ વાતમાં કે પર્યાયની અપેક્ષાએ તે ગુપ્ત અવ્યક્ત છે, પણ સ્વભાવની અપેક્ષાએ તો એ વ્યક્ત પ્રગટ જ છે. જે પ્રગટ છે એને પર્યાયમાં અનુભવી શકાય. પર્યાયને જ્યારે વ્યક્ત કહેવાય છે ત્યારે વસ્તુ દ્રવ્યને અવ્યક્ત કહેવાય છે, કેમ કે પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય આવતું નથી. પણ જ્યારે દ્રવ્યને જ કહેવું હોય, દ્રવ્યને જ કહેવું હોય ત્યારે ચૈતન્ય સ્વભાવમય વસ્તુ દ્રવ્ય ચકચકાટમય વર્તમાનમાં પોતાની સત્તાથી મોજુદ પ્રગટ જ છે એમ આવશે. પણ તે કોને પ્રગટ છે? ભગવાન આત્મા દ્રવ્ય અપેક્ષાએ તો એ જ્ઞાન જ્યોત સમાન એ પ્રગટ જ છે, પણ એ કોને પ્રગટ છે? ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવ સ્વરૂપ શાશ્વત જાજવલ્યમાન જ્યોત પ્રગટ છે, પણ કોને? કે જેણે એને જાણ્યો અનુભવ્યો છે એને. જેણે એવા ભગવાન આત્માને જાણ્યો છે અને અનુભવ્યો છે એને એ પ્રગટ છે. એને તો હંમેશા પ્રગટ છે. ખાતા પીતા ઉઠતા બેસતા એ ગમે તે કાર્ય કરતો હોય તો પણ એને તો ભગવાન આત્મા પ્રગટ જ છે. એક વખત આત્મા તરફ દ્રષ્ટિ ગઈ છે, એનો આશ્રય કર્યો છે, એના સિવાય બીજા કોઈનું મહાત્મા લાગ્યું નથી, બીજા બધાને હવે જાણવા તરફની રૂચિ રહી નથી, બીજામાં રસ પડતો નથી, માત્ર તું હી તું એકમાત્ર ભગવાન આત્માનું જ લક્ષ થયું છે, એવો જીવ જ્યારે પુરુષાર્થ ઉપાડે છે તો એને અનુભવમાં પોતાનો ત્રિકાળ નાયક સ્વભાવી આત્મા આવે છે. અને અનુભવમાં જે આવ્યો છે, જેને પ્રત્યક્ષ આનંદ રૂપે અનુભવાયો છે, એને એ ભૂલાતું નથી. એને તો એ પછી નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવે છે અને વિકલ્પ સહિત છે ત્યારે પણ એ ભગવાન આત્મા તરફ જ દ્રષ્ટિ રહે છે. એને તો હર હંમેશા એને પ્રગટ જ લાગે છે, ભગવાન આત્મા તો આ રહ્યો ને, હું કહેતા એને ભગવાન આત્મા એમ જ ખ્યાલમાં આવે છે, એને હું કહેતા વર્તમાન પર્યાય ખ્યાલમાં નથી આવતી. હું કહેતા એને મનુષ્યપણું કે હું કહેતા એને રમેશ ખ્યાલમાં નથી આવતો, પણ હું કહેતા ભગવાન આત્મા જ ખ્યાલમાં આવે છે. આવી દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિની હોય છે, આવી શ્રદ્ધા અને આવી માન્યતા સમ્યક દ્રષ્ટિની હોય છે. એટલે દ્રષ્ટિ આત્મા તરફ જ રહે છે. બહારમાં જે કાર્યો થાય છે એ સાથે એને જોડાવાનું તીવ્રતાપૂર્વક થતું નથી. એ સાથે એને જોડાવાનું એવી રીતે થાય છે જાણે કે પરના કામ કરતો હોય, પારકાના, જેમાં એને કોઈ રસ ન હોય એવી રીતે એને પર સાથે જોડાવાનું થાય છે કે આ બધું મારું નહીં. પેલી ધાવ માતા પેલા રાજાના બાળકને ઉછેરે છે, બધું કરે છે એનું, છતાંય પણ એને પોતાને ઘેરે પોતાનું બાળક છે એ પોતાનું લાગે છે અને આ બાળક છે તે એને પરાયો લાગે છે. એવી રીતે સમ્યક દ્રષ્ટિ જગતમાં બધા કામો કરતો દેખાય પણ એની સાથે જોડાતો નથી, પોતાની દ્રષ્ટિ તો ભગવાન આત્મા તરફ જ રહે છે. એટલે જેને એવો અનુભવ થયો છે એને તો એ પ્રગટ છે, હંમેશા હર હંમેશ પ્રગટ છે. જેણે એને જાણ્યો અનુભવ્યો છે એને તો એ પ્રગટ છે. ગુરુદેવ કહે છે કે આ તો ત્રણ લોકના નાથ વિતરાગ પરમેશ્વરની વાણી છે, સંતો એને જગત સામે જાહેર કરે છે. આત્મા વસ્તુ તરીકે પ્રગટ, પ્રસિદ્ધ, મોજુદ છે, હોવાપણે છે, પ્રગટ છે, પરંતુ પર્યાય બુદ્ધિમાં તે અપ્રસિદ્ધ ઢંકાયેલો છે અને તેથી અજ્ઞાનીને તે છે જ નહીં. જેણે એને જાણ્યો અનુભવ્યો એને માટે એ પ્રગટ છે, પણ જેણે એનો વિચાર જ નથી કર્યો, જાણ્યો જ નથી શું ભગવાન આત્મા છે, આત્માનું સ્વરૂપ કેવું હોય, હું કોણ છું, હું કહેતા આત્મા જેને ખ્યાલમાં જ નથી આવતો, હું કહેતા જેને શરીર ખ્યાલમાં આવે છે, હું કહેતા એને વર્તમાન પર્યાયનો ખ્યાલ આવે છે, એવો પર્યાય બુદ્ધિ, એવા પર્યાય બુદ્ધિને એ ભગવાન આત્મા અપ્રસિદ્ધ છે, એવા પર્યાય બુદ્ધિને ભગવાન આત્મા ઢંકાયેલો છે. એટલે એવા અજ્ઞાનીને માટે એમ કહ્યું કે એને તો છે જ નહીં. વર્તમાન અંશ અને રાગના પ્રેમમાં વર્તમાન પર્યાય એક તો એવી છે અને રાગનો પ્રેમ છે, મોહ છે. એવા અજ્ઞાનીએ ચૈતન્ય સ્વભાવી આત્માને મરણતુલ્ય કરી નાખ્યો છે. ભગવાન આત્માને એને મરણતુલ્ય કરી નાખ્યો છે. મોટા મોટા પ્રોફેસર હોય, મોટા મોટા જજ હોય, મોટા તત્વચિંતક હોય, મોટી મોટી વાતો લખતા હોય, પણ ભગવાન આત્માનો અનુભવ હોય નહીં. ફિલોસોફી મોટી મોટી લખતા હોય પણ એમાં ક્યાંય આત્માની વાત આવે નહીં. ફિલોસોફીના પુસ્તકો લખે, 1500 પાના લખી નાખે, પણ એમાં આત્માની ક્યાંય વાત આવે નહીં. આ શું ફિલોસોફી છે, એની ફિલોસોફીની શું વાત. બધા વિકલ્પના જાળા છે, બધા વિકલ્પના જાળા છે. આમણે આમ લખ્યું ને આમની આ ફિલોસોફી, આને ફિલોસોફીને આટલા પુસ્તકોને પીએચડી કરે ફિલોસોફીના વિષય લઈને. અરે ભલા ભગવાન આ અંદરમાં તારી સાથે સદાય રહેલો એને તો તું જાણતો નથી, તું શેની ફિલોસોફી જાળી રહ્યો છે. ચૈતન્ય ભગવાન આત્માને જાણ્યા વગર તારી બધી ફિલોસોફી બધું ધૂળ છે, એ બધું અજ્ઞાન છે, એ બધું રાગ છે. એટલે એવાઓએ ભગવાન આત્માને મરણતુલ્ય કરી નાખ્યો છે એમ ગુરુદેવ કહે છે. પરંતુ પોતાની નિર્મળ પરિણતિ દ્વારા જ્યારે તે જાણવામાં આવે, પોતાની નિર્મળ પરિણતિ દ્વારા લક્ષ્ય આત્માનું કરી અને જ્યારે એને જાણે, ત્યારે જે પરિણતિ છે તે પરિણતિ નિર્મળ છે. એમાં કોઈ મલિનતા નથી, એમાં કોઈ રાગ દ્વેષના વિકલ્પ નથી, એમાં કોઈ ઉદય ભાવ નથી, એટલે એ નિર્મળ છે. એવી નિર્મળ પરિણતિ દ્વારા જ્યારે તે જાણવામાં આવે ત્યારે તે જીવતી જ્યોત પ્રગટ જ છે એમ કહે છે. ભગવાન આત્મા ત્રિકાળ પ્રગટ જ છે. જેણે પ્રગટ કર્યો છે, પર્યાયમાં જાણ્યો છે, એને એ પ્રગટ જ છે. અને એને માટેની યોગ્યતા બીજી કોઈ નથી, માત્ર એક જ યોગ્યતા છે કે એનો વિશ્વાસ કરવો, એનું મહાત્મા લાવવું અને એનો પુરુષાર્થ ઉપાડવો. જ્યાં સુધી પોતાને પોતાનો વિશ્વાસ નથી કે હું આત્મા છું, હોવાપણે છું, હું અનાદિનો છું, અનંતકાળ સુધી રહેવા વાળો છું, હું ચેતનામય છું, એવો પોતાનો જ જેને વિશ્વાસ નથી એને એ ક્યારેય પ્રગટ નથી. જેને પોતાનો વિશ્વાસ આવ્યો છે એને બહારમાં કોઈ વસ્તુમાં રસ પડતો નથી. પોતાનો વિશ્વાસ આવ્યો છે, પોતાનું સ્વરૂપ જણાવ્યું છે. તીર્થંકર ભગવાને જેવું કહ્યું છે એવું પોતાનું સ્વરૂપ જણાવ્યું છે કે આ ભગવાન આત્મા. એમ જેને વિશ્વાસ આવ્યો છે એને બહારમાં કોઈ જગ્યાએ રસ પડતો નથી, ક્યાંય રૂચિ થતી નથી, અને એને તો બધું સહેલાઈથી પ્રગટ થઈ જાય છે. આ વાત છે જૈન દર્શનની. જૈન દર્શન અલૌકિક છે. જૈન ધર્મ એટલે શું? જૈન ધર્મ અનુભૂતિ સ્વરૂપ છે. અનુભૂતિ, આત્માની અનુભૂતિ. જૈન ધર્મ એટલે આ ક્રિયાકાંડ નથી. જૈન દર્શનમાં ક્યાંય ક્રિયાકાંડની વાત છે જ નહીં. ક્રિયાકાંડ બાહ્યમાં થાય છે તો થાય છે, એની સાથે આત્માને કોઈ સંબંધ નથી. જે કઈ ક્રિયાઓ બહારમાં જે થાય તે બધી શરીર સાથે સંબંધ ધરાવનારી છે, એને આત્મા સાથે સીધો કોઈ સંબંધ નથી. જે કાર્ય આત્મામાં થાય છે એ જ આત્માનું છે, બહારમાં જે થાય છે એ આત્માનું નથી, એ પૂતગલમય છે, એ કર્મજનિત છે અને એને કારણે નવા કર્મ બંધાય છે. કર્મજનિત છે માટે કર્મ બંધાય છે. જે કામ આત્માની અંદર થાય છે એટલે કે પોતાના સ્વરૂપને અનુભવવાનું થાય છે એ આત્માનું કાર્ય છે અને એ આત્માના કાર્યને લીધે નિર્જરા થાય છે, કર્મ બંધ થતો નથી. જે પુરુષાર્થ છે તે આત્મામાં અંદરમાં કરવાનો છે અને જ્યારે અંદરમાં એવો પુરુષાર્થ હોય ત્યારે સહજપણે બાહ્યમાં જે દશા હોય એને સહકારી કારણ કહેવામાં આવે. પણ એ સહકારી કારણ છે તો અંદર પુરુષાર્થ થાય છે એમ નથી. એટલે શુભ ભાવ એને સહકારી કારણ ક્યાંક ક્યાંક કોઈક જગ્યાએ કોઈક અપેક્ષાએ કહેવામાં આવ્યું હોય તો એ સહકારી કારણમાં રાચી રહેવાને બદલે ભગવાન આત્માનું લક્ષ કરવું એ જ ઉચિત છે, એ જ ધર્મ છે. અનુભૂતિ સિવાય બીજો કોઈ ધર્મ નથી. જૈન ધર્મ અનુભૂતિ સ્વરૂપ એટલે કે વિતરાગતા સ્વરૂપ છે. જૈન એને કહેવાય કે જેણે રાગને જીત્યો છે અને પર્યાયમાં વિતરાગતા પ્રગટ કરી છે. રાગ દ્વેષ શું છે? રાગ દ્વેષ એ કસાયો છે. ક્રોધ માન માયા લોભ અને નવ પ્રકારના નોકસાયો એ બધા કસાયો છે, એ કસાયથી રહિત થયા છે એ હરિયંત ભગવાન કેવળી ભગવાન છે, એ વિતરાગ છે. એટલે કસાય રહિત થતા વિતરાગતા પ્રગટ થાય છે. પૂર્ણપણે કસાય રહિત થાય છે ત્યારે વિતરાગતા પ્રગટ થાય છે. આવો જૈન ધર્મ છે ગુરુદેવ કહે છે. પણ આ આવો જૈન ધર્મ આવ્યો વાણિયાને હાથ, અને વાણિયા વેપારમાં કુશળ એટલે બસ ધંધામાં જ મરી ગયા, ગરી ગયા, એમાં જ ખૂંપી ગયા. બિચારાઓને સમજવાની ફુરસદ નહીં એટલે આ કર્યું અને તે કર્યું એમ બહારની ક્રિયાઓ કરી. પણ ભાઈ એ બધી અજ્ઞાનની હોળી છે. બહુ સરસ વાત મૂકી છે, વિચાર માગી લે એવી વાત મૂકી છે કે વાણિયાના હાથમાં આ ધર્મ આવ્યો અને વાણિયાઓએ શું કરી નાખ્યું. એનું ધર્મ તો બાજુ પર રહી ગયો, ધર્મ બાજુ પર રહી ગયો, સાપ ગયા અને લીસોટા રહી ગયા. એવી તો લીસોટામાં જ એ વાંચી રહ્યા છે, એ પ્રતિમાથી આગળ વધતા જ નથી. ભગવાન 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 કરીને ત્યાં ઉત્સવ ઉજવ્યા કરે છે, પણ ભગવાન તો ઉપર બિરાજી રહ્યા છે એનું તો લક્ષ પણ નથી. કેટલાકને તો ખબર પણ નથી કે જે પ્રતિમાને એ પૂજી રહ્યા છે એ કોની પ્રતિમા છે અને જેની પ્રતિમા છે એ ક્યાં બિરાજે છે એનું પણ ભાન નથી. અરિયંત અને સિદ્ધનો તફાવત એ ખબર નથી અને પ્રતિમાને ભગવાન ભગવાન કરીને ગાંડા કાઢી રહ્યા છે. અરે ભાઈ, એ તો એક આલંબન તને શુભભાવ માટેનું આપ્યું કે ભગવાન હતા અને પછી તારે એ આલંબન દ્વારા ભગવાનને યાદ કરવાના છે. તું પ્રતિમાને ભગવાન માનીને એના શણગાર કરવામાં રોકાઈ ગયો. એ ભગવાન નથી, એ તો તને યાદ દેવડાવવા માટે એ દર્શાવવામાં આવ્યું કે જો આ ભગવાન, એટલે તને યાદ આવે કે મહાવીર સ્વામી ભગવાન થઈ ગયા. 2500 વર્ષ પહેલા મહાવીર સ્વામી ભગવાન થઈ ગયા અને એના ઉપરથી તું એમના જીવનનો વિચાર કરે કે એમનું જીવન કેવું હતું, પછી એમણે શું સિદ્ધ કર્યું, શું પ્રગટ કર્યું અને પછી એમનું શું થયું, આ બધાનો વિચાર કરવા માટે એક આલંબન છે. એમના જીવનમાંથી બોધપાઠ લેવાનો છે અને એમને એમને ઓમકાર ધ્વનિ દ્વારા જે આપ્યું છે એનો અભ્યાસ કરવાનો છે. તો એને સ્થાને તું પેલી પથ્થરની પ્રતિમા ને મહાવીર સ્વામી ભગવાન કરીને એની પર મુગટ ચડાવવામાં અને મુગટ ચડાવવામાં જ રહી ગયો. એમાં એમ કે આપણે લાવો લીધો, સવારના પોરમાં જાય ને મુગટ ચડાવે એટલે કે લાવો લીધો. શું લાવો? દૂર લીધો. જે વિતરાગ છે, જેને બધું છોડી દીધું છે અને દીક્ષા ગ્રહણ કરી અને પૂર્ણ સ્વરૂપનું મહાત્મા આવ્યું એટલે એવું પ્રગટ કરવા માટે બધા પરિગ્રહો છોડીને જે ચાલ્યા ગયા છે એની પ્રતિમા ઉપર તું પરિગ્રહ ચડાવી અને ધર્મ માને છે. આ ક્યાંનો ધર્મ છે? આ ક્યાંનો ધર્મ? જે છોડીને, જે વસ્તુ છોડીને ચાલ્યા ગયા છે એ વસ્તુને તું એમની પ્રતિમા ઉપર સ્થાપી અને ધર્મ માને છે, આ કયા પ્રકારનો ધર્મ છે? ગુરુદેવ એટલા માટે વારંવાર કહે છે કે ભાઈ, એ શુભભાવમાં ક્યાંય ધર્મ નથી. તારું સ્વરૂપ છે એ ધર્મ સ્વરૂપ છે, એ મુક્ત સ્વરૂપ છે, એનું મહાત્મ્ય લાવ. એટલે જેને એવો ભગવાન આત્મા પોતાનું સ્વરૂપ અનુભવમાં આવ્યું છે, પ્રગટ કર્યું છે, એને જ ધર્મ છે, બીજાને તો કોઈને ધર્મ નથી. અહીંયા 223માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા રંગ રાગ ભેદથી વ્યાપ્ત નથી. ઉપર એ વાત કરી બીજા પેરેગ્રાફમાં કે ચેતના વ્યાપક અને ચેતન આત્મા એનું વ્યાપ્ત છે. ચેતનાથી વ્યાપ્ત આત્મા છે, અર્થાંત ચેતના વ્યાપક અને ચેતન આત્મા એનું વ્યાપ્ત છે. આથી ચેતન સ્વભાવ કાયમી છે એમ જે વાત આવી અગાઉ એના સંબંધમાં અહીંયા વાત કરે છે કે આત્મા રંગ રાગ ભેદથી વ્યાપ્ત નથી, ભિન્ન છે. તો તે શું છે? તો કહે છે કે ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત આત્મા છે, અને આવો ચૈતન્ય સ્વભાવ સદાય પ્રગટ છે, સ્ફુટ છે, પ્રત્યક્ષ છે. ચેતન સ્વભાવ સદાય પ્રગટ છે, પ્રસિદ્ધ છે, સ્ફુટ છે, અનુભવમાં આવે એવો છે. બીજા દ્વારા અનુભવાય એમ નહીં, સ્વ દ્વારા અનુભવાય એવો છે. એ શુદ્ધ ચૈતન્યની પરિણતિથી જણાય એવો તે વર્તમાનમાં પ્રત્યક્ષ છે. એનું લક્ષ કરતા અનુભવમાં આવે એવો છે, એમાં કોઈની મદદની જરૂર નથી. શુદ્ધ ચૈતન્યની પરિણતિથી જણાય એવો તે વર્તમાનમાં પ્રત્યક્ષ છે, પ્રગટ છે, અનુભવાય છે. મતિશ્રુત જ્ઞાનની પર્યાયમાં એ જણાય એવો વર્તમાનમાં પ્રત્યક્ષ પ્રગટપણે બિરાજમાન છે. આ વાત મહત્વની છે અને સમજવા જેવી છે. જો કેવળ જ્ઞાન થાય ત્યારે તો ભગવાન આત્મા જ અનુભવાય છે, બીજું કંઈ અનુભવાતું જ નથી. પણ કેવળ જ્ઞાન થતા સુધીમાં, કેવળ જ્ઞાન તો એ ફળ છે, એ તો પૂર્ણતા પ્રગટ કરી લીધી છે એ છે, પણ ત્યાં સુધીમાં જે માર્ગ છે એમાં પણ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. એટલે કે એ શ્રુતમાં અનુભવમાં આવે છે. મતિશ્રુત જ્ઞાનની પર્યાયમાં એ જણાય એવો વર્તમાનમાં પ્રત્યક્ષ પ્રગટપણે બિરાજમાન છે. એને હજી કેવળ જ્ઞાન નથી થયું ત્યારે પણ એ ભગવાન આત્માને અનુભવી શકે છે. એ શ્રુત, એ ભાવશ્રુતમાં અનુભવમાં આવે છે, એ ભાવશ્રુત દ્વારા અનુભવાય છે. આ આપણે અભ્યાસ કરી રહ્યા છીએ તે દ્રવ્યશ્રુત છે, અને એના દ્રવ્યશ્રુતના નિમિત્તે અંદરમાં જે પ્રગટ થાય છે તે ભાવશ્રુત છે. અહીંયા જે વાંચીએ છીએ કે ભગવાન આત્મા જ્ઞાયક છે, હું જ્ઞાયક 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 તિકાળ જ્ઞાયક છું, એ વાંચ્યા પછી એનું વિચાર કરતા, એના ઉપર મનોમંથન ચિંતન કરતા, અંદરમાં જે પ્રગટ થાય કે હું જ્ઞાયક છું એવો અનુભવ થાય એ ભાવશ્રુત, અને એવા ભાવશ્રુતમાં ભગવાન આત્મા અનુભવાય છે. આત્મામાં ચૈતન્ય સ્વભાવ વ્યાપ્ત છે, આત્મામાં એવું ચેતનપણું વ્યાપ્ત છે, અને એવું ચેતનપણું સદાય રહેલું છે. ચૈતન્ય સ્વભાવથી ભગવાન આત્મા વ્યાપ્ત છે, સદાય વ્યાપ્ત છે, અને આવો ચૈતન્ય સ્વભાવ સદાય પ્રગટ છે, એનો અનુભવ કરવાનો છે. કેમ કે એ વસ્તુ પ્રત્યક્ષ છે, અનુભવ કરી શકાય એવી છે. શુદ્ધ ચૈતન્યની પરિણતિથી જણાય એવો તે વર્તમાનમાં પ્રત્યક્ષ છે. મતિશ્રુત જ્ઞાનની પર્યાયમાં એ જણાય એવો વર્તમાનમાં પણ પ્રત્યક્ષ છે, પ્રગટપણે બિરાજમાન છે. તું વિશ્વાસ લાવ અને પુરુષાર્થ ઉપાડ, બીજું બધું છોડ. આટલું કહે છે, માર્ગ બતાવ્યો છે, અને ખૂબ ખૂબ દ્રઢતાપૂર્વક જણાવ્યું છે કે અમે તો અનુભવ દ્વારા ભગવાન આત્માને જાણ્યો છે, અનુભવ્યો છે, એ પ્રત્યક્ષ છે, પ્રગટ છે. ભાઈ, તું એના તરફ લક્ષ નથી કરતો એટલે તને નથી જણાતો, પણ એ પ્રત્યક્ષ છે ને પ્રગટ છે. એ શ્રુત જ્ઞાનમાં, શ્રુત જ્ઞાનની પર્યાયમાં તને અનુભવાશે, એમાં તારે બીજું જાજું કાંઈ કરવાની જરૂર નથી. શ્રુત જ્ઞાનની પર્યાયમાં તને જણાય એવો છે. રાગની અપેક્ષાએ તે ચૈતન્ય સ્વરૂપ આત્મા ગુપ્ત છે, ઢંકાયેલો છે, કેમ કે રાગમાં તે આવતો નથી. લક્ષ પર તરફ છે ત્યારે જે પર્યાય થાય છે એ પર્યાયમાં ભગવાન આત્મા જણાતો નથી, એટલે ગુપ્ત છે, ઢંકાયેલો છે. એટલે પરનું લક્ષ કરતા જે રાગ થાય છે, શુભ ભાવ થાય છે, પર સંબંધીનું જ્ઞાન થઈ રહ્યું છે, તેમાં એ ભગવાન આત્મા ગુપ્ત છે, એમાં એ ઢંકાયેલો છે, એટલે જણાતો નથી. રાગમાં એ આવતો નથી, જણાતો નથી, પરંતુ નિર્મળ પરિણતિ દ્વારા તે સ્ફુટ પ્રગટ છે, છુપાયેલો નથી. નિર્મળ પરિણતિ થાય અને પછી ભગવાન આત્મા ન જણાય એમ બનતું જ નથી, એવો ભગવાન આત્મા છુપાયેલો નથી. કે ભગવાન આત્મા જણાય નહીં, દેખાય નહીં, અનુભવમાં ના આવે એવો નથી, એ તો તરત જ અનુભવમાં આવે એવો છે. એ ત્રિકાળ અનુભવાય એવો છે. એ ભગવાન આત્માનું લક્ષ નથી કર્યું એટલે એ અનુભવમાં નથી આવતો. જેમ છે તેમ એને જાણી, એની શ્રદ્ધા કરી, એનું મહાત્મ્ય લાવી અને જો પુરુષાર્થ કરવામાં આવે તો જરૂરથી અનુભવાય એવો છે, છુપાયેલો નથી. એ છુપાયેલો નથી, એ પ્રગટ છે. શું કહ્યું? કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના વિકલ્પ કાળે આવા વિકલ્પો હોય, દયાનો ભાવ આવે, દાન આપવાનો ભાવ આવે, બીજાને મદદ કરવાનો ભાવ આવે, પરની દયા પાળવાનો ભાવ આવે, વ્રત તપના પણ ભાવ હોય, તીર્થંકર ભગવાનની, સિદ્ધ ભગવાનની ભક્તિના ભાવ હોય, એ બધા ભાવ વખતે જે વિકલ્પ છે એ વિકલ્પ કાળે લક્ષ બહારમાં છે એટલે ભગવાન આત્મા પ્રસિદ્ધ થતો નથી, ભગવાન આત્મા પ્રગટ થતો નથી, ભગવાન આત્મા જણાતો નથી, અનુભવાતો નથી. દયાદાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ શુભ વિકલ્પ, એવા શુભ વિકલ્પના કાળે એનું લક્ષ એ વિકલ્પો સાથે રહ્યું છે, એનો ઉપયોગ ત્યાં રહ્યો છે, એ વિકલ્પો સાથે એનો ઉપયોગ રહ્યો છે. સંઘની પચેન્દ્રિય થયો છે એને એને જે ભાવ થાય છે એ પરનું લક્ષ કરતા એ વિકલ્પ સાથે રહેલા ભાવ છે. એટલે જેવા વિકલ્પ છે એવો જ ભાવ છે. દયાદાન, વ્રત, તપના વિકલ્પ છે તો શુભ ભાવ છે, અને ચોરી, હિંસા, જુઠ્ઠું, વેપાર ધંધાના, ખાવા પીવાના બધા ભાવ છે એવા વિકલ્પ છે તો એ ભાવ, એની સાથે રહેલો ભાવ, એ વિકલ્પની સાથે રહેલો ભાવ એ અશુભ ભાવ છે, એને કારણે પાપનો બંધ થાય છે. એટલે સંઘની પચેન્દ્રિયને માટે ખરેખર જોવા જઈએ તો એને પોતાના ભાવને શુભ કે અશુભ ભાવ રૂપે પરિણમન થાય છે એને છોડીને અંદરમાં જવાનું છે. એટલે આ બહાર તરફના જે કોઈ વિકલ્પ છે એ શુભ હોય કે અશુભ હોય એ બધાને છોડીને અંદરમાં જવાનું છે. જ્યાં સુધી એવા વિકલ્પ સાથે રહ્યો છે ત્યાં સુધી એ શુભ કે અશુભ ભાવ રૂપે જ છે. જ્યાં સુધી એ વિકલ્પની દશામાં છે ત્યાં સુધી એને આત્માનું લક્ષ થયું નથી. કેમ કે વિકલ્પ છે એનો અર્થ જ છે કે એ વિકલ્પ જે તરફનો વિકલ્પ છે એ તરફ એનું લક્ષ છે, એનો ઉપયોગ એ વિકલ્પ સાથે રહ્યો છે. એટલે નિર્વિકલ્પ ધ્યાનમાં ભગવાન આત્માનો અનુભવ થાય એમ કહેવામાં આવે છે. વિકલ્પ નહીં, કોઈ વિકલ્પ નહીં, આત્માનું લક્ષ કરવાનો જે વિકલ્પ જે છે એ શુભ વિકલ્પ છે. પણ એ વિકલ્પ પણ જ્યારે અનુભવ થાય છે ત્યારે ચાલ્યો જાય છે, વિકલ્પ રહેતો નથી, આત્મા અનુભવાય છે. પોતે અનુભવ કરનારો, પોતે અનુભવ કરનારો અને જે અનુભવમાં આવે છે એ બંને માં કોઈ બે પણ રહેતું નથી, જુદા પણ રહેતું નથી, અદ્વૈતપણે અનુભવાય છે. એટલે આ બધા વિકલ્પ જ્યારે છે ત્યારે એનું લક્ષ બહારમાં છે, અને બહારમાં લક્ષ હોય તો અંદરમાં બેઠેલો ભગવાન આત્મા કેવી રીતે પ્રગટ હોય? એટલે ગુરુદેવ કહે છે કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના વિકલ્પ કાળે વસ્તુ એટલે આત્મા પ્રસિદ્ધ નથી, ગુપ્ત છે. કેમ કે એ વિકલ્પોમાં વસ્તુ આવતી નથી. વસ્તુ તો નિર્વિકલ્પ ચૈતન્યમય શુદ્ધ છે એટલે નિર્વિકલ્પની વાત કરવામાં આવે છે. નિર્વિકલ્પ થવાથી કેવી રીતે ભગવાન આત્મા ખ્યાલમાં આવે? કે વિકલ્પ છૂટી ગયા એટલે એનો અર્થ એ છે કે પરનું લક્ષ છૂટ્યું છે. વિકલ્પ સ્વ તરફ વળ્યો છે, સ્વ તરફ વિકલ્પ વળ્યો છે, અને ખરેખર એવો જ પુરુષાર્થ ઉગ્ર થયો છે, એકાગ્રતા આત્માની થાય છે એનો જ આશ્રય કરી અને જે એકાગ્રતા થાય છે ત્યારે પછી વિકલ્પ વિકલ્પ તરીકે બહારમાં રહી જાય છે અને એ પોતે પોતાને અનુભવે છે. બેનશ્રીબેનના વચનામૃતમાં આવે છે ને કે ગુફામાં જઈએ તો ગુફાના દ્વાર સુધી તો વાહનમાં જવાય, પછી વાહન બહાર રહે અને પોતે અંદરમાં ચાલ્યો જાય. એવી રીતે ભગવાન આત્માનો અનુભવ કરવા માટે એ કટિબદ્ધ થયો છે, અંદરમાં એને જવું છે. તો પહેલા એ વિકલ્પ સહિત હોય છે, હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું એવા વિકલ્પ સહિત પોતે પોતાના સ્વરૂપમાં જવા માટે એકાગ્રતા કરે છે. પછી પેલો વિકલ્પ જે છે તે બહાર રહી જાય છે અને પોતે અંદરમાં ચાલ્યો જાય છે. બહુ સરસ ઉદાહરણ દ્વારા આ વાત સમજાવી છે. હવે એથી વધારે તો કેટલુંક સમજાવી શકાય. જે અનુભવની વસ્તુ છે એ શબ્દોમાં ના આવી શકે ભાઈ, એ અનુભવવું જ પડે. અનુભવ્યા વગર બીજો કોઈ રસ્તો નથી. જેટલું કહી શકાય એટલું એમણે કહ્યું છે. બેનશ્રીબેને વચનામૃતમાં, બેનશ્રીબેનના વચનામૃત એ પુસ્તકની અંદર જે વાત કહી છે એ કંઈ પોતે જાતે લખીને નથી કહી, પણ એમને પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તર રૂપે જે કહ્યું અને એ લખાયું છે અને એનું સંકલન થયું છે. સ્વાનુભૂતિ દર્શન એમાં પણ એ જ રીતે છે. બેનશ્રીબેનને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા એ પ્રશ્નો પણ છે અને એના જવાબ પણ છે. અને મુખ્યત્વે એમાં પ્રશ્નો બધા એ પ્રેક્ટિકલ પ્રશ્ન છે કે અમે કેમ અંદરમાં જઈ શકતા નથી, અમારાથી કેમ અંદરમાં જવાતું નથી, અમને કેમ અનુભવ થતો નથી, એ જ પ્રકારના બધા પ્રશ્નો છે. કેવો વિકલ્પ હોવો જોઈએ, છેલ્લો કયો વિકલ્પ હોય, છેલ્લો કેવો વિકલ્પ હોય, ને કેમ કરીને અંદર જવાય, ને આ બધા પ્રશ્નોના જવાબ, જે અનુભવની વાત છે એના જવાબ બેનશ્રીબેને પોતાના અનુભવ દ્વારા આપ્યા છે. કે જેવો પોતાને અનુભવ થયો છે એ દ્વારા શબ્દોમાં જેટલું કહી શકાય એટલું કહ્યું છે. પણ જ્યાં સુધી એવો અનુભવ ન થાય ત્યાં સુધી એ વાત સમજાશે નહીં. એક જ વાત છે કે એને અનુભવ કરવો. માર્ગ તો બહુ સ્પષ્ટ છે, પુરુષાર્થ અનુભવ માટેનો જ હોવો જોઈએ. પુરુષાર્થ એકમાત્ર પોતાના સ્વરૂપના અનુભવનો જ હોય. એટલે સમ્યક દર્શન પ્રગટ કરવાની વાત ગુરુદેવ કહે છે ને, કે સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે. એટલે કે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે તો પછી ધર્મની શરૂઆત છે. પોતાનું સ્વરૂપ જાણે છે, એ સ્વરૂપને જાણ્યા પછીથી એને પૂર્ણપણે એવું પર્યાયમાં પ્રગટ કરવું એનું નામ ધર્મ, એ મોક્ષનો માર્ગ. પોતે મુક્ત સ્વરૂપ જ છે, પણ એક વખત એવો અનુભવ કરવો જોઈએ એનું નામ સમ્યક દર્શન. અને એક વખત અનુભવ થાય છે પછીથી એ અનુભવ જતો નથી, એટલા માટે થઈ અને પછી એને બહુ ભાવ રહેતા નથી અને રખડવું થતું નથી. એટલે કૃપાળુદેવે એમ કહ્યું કે સમ્યક દર્શન થયા પછીથી વધુમાં વધુ 15 ભવે જીવ મોક્ષે જાય. કેમ કે એવો અનુભવ થયો પછીથી એની લગ્ની ત્યાં જ લાગીને રહે છે. એક વાત અનુભવમાં આવી પછી એ વાત જતી નથી. એટલે એવા અનુભવ કરવા માટે જુદા જુદા પ્રકારે અહીંયા વાત કરવામાં આવી છે કે ચૈતન્ય શુદ્ધ છે વસ્તુ, ત્રિકાળ ચૈતન્ય શુદ્ધ નિર્મળ છે અને તે શુદ્ધ પરિણતિની અપેક્ષાએ એ પ્રગટ પ્રત્યક્ષ જ છે. અને ચૈતન્ય તત્વ નિર્મળ પરિણતિથી પ્રસિદ્ધ પ્રગટ જ છે. ગુરુદેવ આગળ કહે છે કે જો આ આત્મા ચૈતન્યની નિર્મળ પરિણતિ દ્વારા જણાય છે અને તે જણાય છે ત્યારે તે પ્રત્યક્ષ છે, પ્રગટ છે એમ જણાય છે. તે પરોક્ષ છે, અપ્રગટ છે, એ તો રાગની રમતમાં જે બેઠા છે એને માટે છે. અપ્રગટ ને પરોક્ષ ને નથી જણાતો, અને આ બધી વાત તો જે રાગમાં બેઠો છે એને છે. રાગમાં રાચી રહ્યો છે, પરનું લક્ષ કરીને બેઠો બેઠો એમ કહે છે કે આત્મા ક્યાં છે. ભાઈ તારું લક્ષ તો આત્મા તરફ છે નહીં, પછી તને આત્મા ક્યાંથી દેખાશે. અમને તો આત્મા ત્રિકાળ ત્રણેય કાળ પ્રગટ જ છે. જેને અનુભવ થયો છે એને તો ભગવાન આત્મા દરેક સમયે આ હું કહેતા ભગવાન આત્મા જ ખ્યાલમાં આવે છે. એને એ મનુષ્યપણું પણ ખ્યાલમાં નથી આવતું અને વર્તમાનમાં એ મનુષ્યને તરીકે જે નામ આપવામાં આવ્યું છે એ સંજ્ઞા પણ એ ભૂલી જાય છે. એને પુરુષપણું કે સ્ત્રીપણું કંઈ નથી, નપુંસકપણું પણ નથી, કંઈ નથી. ભગવાન આત્મા છું એકમાત્ર એક જ વાત રહે છે, અમે તો ભગવાન આત્મા છીએ. જે પર્યાય થઈ રહી છે તે થાય છે એને અમે જાણવા વાળા છીએ. સુગાનીજીના પત્ર વાંચીએ ત્યારે એમાંથી વાત નીકળે છે. સુગાનીજી લખે છે કે અમારે શું છે, જે પર્યાયને થવું હોય તે થાય, કેવળ જ્ઞાનની પર્યાયને પણ આવવું હોય તો આવે, જે થવું હોય તે થાય. અમે તો ત્રિકાળ દ્રવ્ય છીએ, જ્ઞાયક છીએ, બસ એક જ વાત છે. અમે તો જાણવા વાળા છીએ, અમે દ્રષ્ટા જ્ઞાતા છીએ. જ્યારે આ દશા થઈ હોય ત્યારે પર તરફ નો રાગ કેટલો મંદ પડી ગયો હોય, પરનું લક્ષ કેટલું બધું મંદ થઈ ગયું હોય, કેટલું છૂટી ગયું હોય, બસ અમે તો એકમાત્ર નાયક છીએ. ખાતા પીતા ઉઠતા બેસતા દરેક સમયે હું નાયક છું, એ સિવાય બીજું કંઈ જેને અનુભવાતું નથી, જે પોતે પોતાને જ અનુભવી રહ્યો છે એ સમ્યક દ્રષ્ટિ છે. એટલે જે રાગમાં બેઠો છે, રાગની રમતમાં બેઠો છે, એને એ અપ્રત્યક્ષ છે, એને અપ્રગટ છે. બાકી તો ભગવાન આત્મા તો ક્યારેય અપ્રગટ છે જ નહીં, એ તો હંમેશા પ્રગટ જ છે. પાના નંબર 224 ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે, જે બનારસીદાસજીએ કહ્યું છે ને, કે ઘટ ઘટ અંતર જીન બસઈ, ઘટ ઘટ અંતર જૈન, મત મતી રાખે પાન સૌ મતવાલા સમુદૈન. ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનું આવું સ્વરૂપ છે. એ દરેક આત્મા જે શરીર સાથે રહ્યો છે ત્યાં જઈ રહ્યો છે, એ ત્યાં બિરાજે છે. જે સમજે છે, જે જાણે છે, અનુભવે છે, એને માટે તો એ ત્યાં પ્રગટ જ છે. ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માનું આવું પ્રગટ સ્વરૂપ છે, એ ઢંકાયેલું નથી. અજ્ઞાન દશામાં મિથ્યાત્વ સહિત હતો ત્યારે એ ગુપ્ત હતું, પણ હવે તે જ્ઞાન દશામાં તો પ્રગટ થઈ ગયું છે. એ વિકલ્પ સહિત હતો, દયાદાન વ્રત ભક્તિ આદિના રાગની પરિણતિમાં એ વિકલ્પ સહિત હતો ત્યારે એ ચૈતન્ય વસ્તુ ગુપ્ત હતી, પણ હવે સ્વપરિણતિના વેદનથી તે પ્રત્યક્ષ પ્રગટ થઈ છે. એ ભગવાન આત્મા વેદનમાં આવ્યો છે, એક વખત એક આનંદ રૂપે વેદાયો છે, એટલે એ તો પ્રગટ જ છે. અહીંયા કહે છે ગુરુદેવ કે બહુ ટૂંકા શબ્દોમાં આત્માને પ્રસિદ્ધ કર્યો છે. ટીકાનું નામ પણ આત્મખ્યાતિ છે ને, આત્મખ્યાતિ, આત્માની પ્રખ્યાતિ, આ ટીકાનું નામ છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ દ્રવ્યાનુયોગના સર્વોત્તમ ગ્રંથને એની ગાથાઓને વિસ્તારથી આપણી સામે રજૂ કરી ત્યારે એ વિસ્તારનું નામ એમણે શું આપ્યું? આત્મખ્યાતિ. ટીકાનું નામ શું આપ્યું? આત્મખ્યાતિ. કુનકુંદાચાર્ય ભગવાને ગાથામાં જે ભાવ ભર્યા હતા એને બહાર લાવ્યા અને જે વિસ્તાર કર્યો ગદ્યમાં અને પદ્યમાં, એનું નામ આપ્યું આત્મખ્યાતિ. આત્માની ખ્યાતિ છે. આ દ્રવ્યશ્રુત છે, પણ એ દ્રવ્યશ્રુત આત્માને પ્રગટ કરનારું દ્રવ્યશ્રુત છે. આ દ્રવ્યશ્રુતને ભાવશ્રુત બનાવતા એ આત્માની ખ્યાતિ થાય છે, આત્માની પ્રસિદ્ધિ થાય છે એમ કહેવાય. ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવમય વસ્તુ છે, તે સ્વસંવેદ છે. કજા તેવા રાગ વડે તે જણાય એમ નથી. રાગાદી ભાવ ચૈતન્યના આત્માના નથી, પણ પૂતગળના છે. અરે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય તો પણ એમાં ચૈતન્યનો અંશ નથી. એને પણ અહીંયા તો કજાત કહી દીધો. એ તો બંદરનું કારણ છે, પૂતગળમય છે. કોઈ પણ ભાવ આત્મા સિવાયનો જે ભાવ છે તે બધા પર ભાવ છે, પરને લક્ષ્ય થતા ભાવ છે, અન્ય ભાવ છે, વિકારી ભાવ છે, વિભાવ ભાવ છે, અશુદ્ધ ભાવ છે. તેથી રાગાદી વડે આત્મા જણાય એવો નથી, છતાં ચૈતન્ય સ્વભાવ તો ત્રિકાળ જેવો છે તેવો જ છે. જણાતો નથી એટલે નથી એમ કેમ કહેવાય? તમને અત્યારે કેટલું જણાય છે? બહારમાં પણ કેટલું જણાય છે તમને? કેટલા કન્ટ્રીના કેટલા લોકો અત્યારે જણાય છે? કેટલાક વિશે તમે જાણો છો? એથી કરીને નથી. ત્યાં તો તમે એમ કહો છો કે ના બરાબર, બીજા જઈ આવ્યા છે એટલે છે. તમે ઉત્તર ધ્રુવ ઉપર કે દક્ષિણ ધ્રુવ ઉપર ગયા નથી ને ત્યાં શું છે એ જાણ્યું નથી, પણ બીજાઓ જે કહ્યું છે એને તમે માન્ય રાખો છો. અહીંયા જેમણે અનુભવ કર્યો છે એવા ભગવાન કુનકુંદાચાર્ય, ભગવાન અમૃતચંદ્રાચાર્ય અને ગુરુદેવ જે વાત કરે છે એને કેમ માન્ય નથી રાખતા? એ પોતે પોતાના સ્વરૂપમાં જઈ પાછા આવી અને પછી આ વાત કહે છે તો એને કેમ નથી માન્ય રાખતા? એ અંદર ગયા છે અને પછી વાત કરે છે. બીજાઓ જેમ ઉત્તર ધ્રુવ ઉપર જઈને આવીને પછી વાત કરે છે તો તમે કહો છો કે ના બરાબર, એ જઈને આવ્યા છે અને વાત કરે છે તો બરાબર છે, એ બરાબર જ હોય, એ શુકરા ખોટું બોલે? તો અમે પણ એમ કહીએ છીએ કે ભાઈ આ કુનકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, આ બધા પદ્મનદી આચાર્ય, પૂજ્યપાદ સ્વામી, યોગીન્દ્રદેવ, અમિત ગતિજી, ઉમા સ્વાતીજી ભગવાન, આ બધા અંદરમાં જઈ અને બહારમાં આવીને પછી વાત કરે છે તો એને કેમ માનતો નથી? એનો સ્વીકાર કર ને ભાઈ, આ બધું છોડ ને. જરાક વિચાર કરવા જેવું છે કે આપણે બીજાના વિશ્વાસ જલ્દી કરીએ છીએ, પણ આવા મહાપુરુષોના કેમ વિશ્વાસ નથી કરતા? એમની વાતમાં કેમ આપણને કઈ વજન નથી લાગતું? આટલા વર્ષો ગયા, જીવન પૂરું થવા આવ્યું, હવે તો છેલ્લા વર્ષો બાકી રહ્યા છે, તો પણ હજી એવો નિર્ણય કેમ થતો નથી? હજી બહારમાં કેમ બધે ભટકવું થાય છે? કેટલા જાત જાતના અનેક પ્રકારે અડધા સત્ય અને અડધા અસત્ય એવા કેટલાય પ્રકારના પ્રવચનો સાંભળવા દોડી દોડીને જાય છે. સાધુ સંત બાવા ફકીરોની પાછળ રખડે છે, જ્યાં જે આવ્યા એના સ્વાધ્યાય કરવા બેસી જાય છે, એની વાત સાંભળવા બેસી જાય છે. પણ આ ભગવાન આત્માનો જેને અનુભવ કર્યો છે એની વાતને પકડતો નથી. એક વસ્તુ જે છે સિદ્ધ કરી છે એમણે અનુભવ સહિત, એને તો માનતો નથી. તારે બારમાં દોડી દોડી દોડીને શું કામ છે? આ બધું તત્વ તારી પાસે પડ્યું છે અને તું ત્રિકાળી ભગવાન છો, જ્ઞાયક છો, એવું પરમેશ્વર ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, કેવળી ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, તો એ જ વિશ્વાસ નથી બેસતો. ગુરુદેવ કહે છે કે આ તો કળશ ચઢાયો છે, કળશ જેમ મંદિર બનાવીને એના ઉપર કાટ વિનાનો સોનાનો કળશ ચઢાવે છે, તેમ રાગ વિનાનો ચૈતન્ય ચમત્કાર સ્વરૂપ ભગવાન આત્મા નિર્મળ પરિણતિ દ્વારા, શુદ્ધ રત્નચય દ્વારા જણાય છે ત્યારે તે પ્રત્યક્ષ પ્રગટ છે એમ જણાય છે. આમ ટીકા ઉપર કળશ ચઢાવે છે. જરા પુરુષાર્થ કરીને ભાઈ, ગુરુદેવ કહે છે કે ભાઈ જરા પુરુષાર્થ કરીને મતિશ્રુત જ્ઞાનના ઉપયોગને સૂક્ષ્મ કર, એકાગ્રતા કર, મતિશ્રુત જ્ઞાનના ઉપયોગને સૂક્ષ્મ કર, તો ચૈતન્ય તત્વ મળે એવું છે, એ અનુભવમાં આવે એવું છે. જ્ઞાનનો ઉપયોગ નિજ ચૈતન્યમાં જોડવો તે સૂક્ષ્મ ઉપયોગ છે. જ્ઞાનનો ઉપયોગ નિજ ચૈતન્યમાં જોડવો તે સૂક્ષ્મ ઉપયોગ છે. પરનું લક્ષ્ય કરતા જે ઉપયોગ છે એ સ્થૂળ છે, અને ભગવાન આત્માનું લક્ષ્ય કરતા જે ઉપયોગ છે તે સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ ઉપયોગ વડે વસ્તુ પ્રગટ છે એમ ભાન થાય છે. સ્થૂળ રાગના ઉપયોગથી ચૈતન્ય વસ્તુ નહીં મળે, કેમ કે એ સ્થૂળ ઉપયોગની પર્યાય ઉદગળની છે. હવે પાના નંબર 225 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે ઇદમ ચૈતન્યમ, એટલે ઇદમ એટલે આ એટલે આ અનાદિ અનંત ચળાચળતા રહિત સ્વસંવેદ્ય પ્રગટ વસ્તુ છે, તે ચૈતન્ય સ્વભાવમય છે. આત્મા વિતરાગ સર્વજ્ઞ સ્વરૂપ ચૈતન્ય સ્વભાવમય છે, અને તે ચૈતન્યની નિર્મળ પરિણતિ દ્વારા જણાય એવો પ્રત્યક્ષ છે. આગળ કહે છે કે જો તું જીન સ્વરૂપ ન હોય તો જીનપણું પર્યાયમાં ક્યાંથી પ્રગટ થશે? વિતરાગતા એ જ જીનેશ્વર એ કહેલું જીનપણું છે એની વાત કરતા અહીંયા કહે છે કે જો તું નિજ સ્વરૂપ જીન સ્વરૂપ ન હોય તો જીનપણું પર્યાયમાં ક્યાંથી પ્રગટ થશે? તું ચૈતન્ય સ્વભાવી આત્મા જીન સ્વરૂપ જ છો. બહુ સરસ વાત મૂકી છે. તું ચૈતન્ય સ્વભાવી આત્મા જીન સ્વરૂપ જ છો. જીનેશ્વર ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું જ તારું સ્વરૂપ છે, અને તેને જાણનારી પર્યાય વિતરાગ પરિણતિ જ છે. એને જાણનારી સમ્યક જ્ઞાન સમ્યક દર્શનની પર્યાય એ વિતરાગ પરિણતિ છે. આ વિતરાગ પરિણતિ તે ધર્મ છે. આગળ કહે છે કે આ ચૈતન્ય કેવું છે? ઉચ્ચહી ચકચકાય, તે અત્યંતપણે ચકચકાટ પ્રકાશી રહ્યું છે, જેમ સૂર્ય જાજવલ્યમાન છે, જાજવલ્યમાનપણે પ્રકાશે છે, તેમ આ ભગવાન આત્મા ચૈતન્યના પ્રકાશ વડે અતિશયપણે ચકચકાટ પ્રકાશી રહ્યો છે. પ્રશ્ન કર્યો કોઈએ કે તો પછી દેખાતો કેમ નથી? અરે ભાઈ, ક્યાંથી દેખાય? તારે ઇન્દ્રિયો દ્વારા દેખવો હોય તો તને ક્યાંથી દેખાય? ભાઈ, રાગના અંધારામાં એ તને દેખાતો નથી. તારી આસપાસમાં જે રાગનું અંધારું છે ને, એ રાગના અંધારામાં એ અચેતન થઈ જાય છે. રાગના અંધારા એ અચેતન છે, તો ભગવાન આત્મા એની પાછળ ધંકાઈ જાય છે, એ ચેતના દેખાતી નથી. એ અંધારામાં ચેતન કેવી રીતે દેખાય? જે અચેતન પડ્યું છે એ અચેતનમાં ચેતન ક્યાંથી આવે? તારી દ્રષ્ટિ આત્મા તરફ થાય તો તને જણાય ને. હવે એમાં 226માં પાના ઉપર નીચેથી બીજો પેરેગ્રાફ, એમાં ગુરુદેવ વાત કરે છે કે નવ તત્વમાં અજીવ તત્વ તો ભિન્ન છે, પુણ્ય પાપ આશ્રવ અને બંધ તત્વ પણ ભિન્ન છે. જ્યારે જીવ બીજા તત્વોથી ભિન્ન છે તો તે કેવો છે? કે એ તો ચૈતન્ય સ્વભાવમય સ્વયં જીવ છે. આ શુદ્ધ જીવ સમ્યક દર્શનનો વિષય છે. આવો ચૈતન્ય સ્વભાવી જીવ જ્યારે સ્વસંવેદન જ્ઞાનમાં જણાય ત્યારે રાગાદિ ભાવો વ્યવહારે જાણેલા પ્રયોજનવાન છે જે વાત 12મી ગાથામાં લીધેલી છે. એટલે આ નવ તત્વમાં જે વાત કહેવામાં આવી છે એ બધું વ્યવહારથી છે. એમાં જીવ છે એ જીવ દ્રવ્ય કઈ રીતે છે એ વાત પણ અગાઉ ગાથામાં આવી ગઈ છે. પણ એ અનુભવનો વિષય છે. આ બધું જે છે એ તો પર્યાયમાં કહેવામાં આવ્યું, એ તો બધી પર્યાય છે. જીવને અજીવ અને પછી એમાં નવ તત્વમાં આશ્રવ બંધ નિર્જા સંવર મોક્ષ એ બધું જે કહેવામાં આવ્યું એ બધું તો પર્યાયરૂપ છે. જ્યારે ભગવાન આત્મા દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ એ પ્રગટ જ છે અને એ સમ્યક દર્શનનો વિષય છે. હવે અહીંયા આપણે 41માં કળશ ઉપર નું વિવેચન જે છે એ પૂરું કરીએ છીએ. આગળ અહીંયા કળશ 42 લઈએ. અહીંયા કહે છે કે આમ વર્ણાદિ અને રાગાદિ ભાવ જીવ નથી, પરંતુ ઉપર કયો છે તેવો ચૈતન્ય ભાવ જ જીવ છે. જ્ઞાનની પર્યાયમાં એને જ્ઞેય બનાવતા જીવ આવો ચૈતન્ય સ્વભાવમય પ્રત્યક્ષ પ્રગટ છે એમ જણાય છે. એ સંક્ષેપમાં એનો ભાવાર્થ છે. હવે ચેતનપણું જ જીવનું યોગ્ય લક્ષણ છે એમ કળશરૂપ કાવ્ય દ્વારા સમજાવે છે. હવે 42માં કળશમાં એ વાત કરે છે કે ચેતનપણું જ જીવનું યોગ્ય લક્ષણ છે. જેવા ગુણ હોય એવો સ્વભાવ હોય અને ગુણો એના લક્ષણ દ્વારા પ્રસિદ્ધિ પામે. જે ગુણો છે એ લક્ષણ તરીકે આપણને જણાય. એટલે ચૈતન્યપણું એ લક્ષણ જે છે એમાં એના ચેતના ગુણને કારણે છે અને એનું મુખ્ય લક્ષણ છે, એનું યોગ્ય લક્ષણ છે. એટલે અહીંયા કહે છે કે હવે ચેતનપણું જ જીવનું યોગ્ય લક્ષણ છે એમ કાવ્ય દ્વારા સમજાવે છે. એટલે 42માં કળશમાં હવે અહીંયા કહે છે કે વર્ણાદયી સહિતસ્તતા વિરહિતો દેહાસ્ય જીવો યતો ના મૂર્તત્વમુપાશ્ય પશ્યતિ જગજીવસ્ય તત્વમ તત ઇત્યાલોચ્ય વિવેચકહી સમુચિત્તમ ના વ્યાપ્તિ વા વ્યક્તમ વ્યજિત જીવત તત્વમચલન ચૈતન્યમ આલંબયતમ. 42માં કળશમાં અર્થમાં અહીંયા કહે છે કે યત અજીવ અસ્તિ વેધા. અજીવ બે પ્રકારે છે. વર્ણાદી સહિત એટલે વર્ણાદિ સહિત તથા વિરહિત અને વર્ણાદિ રહિત. તથ માટે અમૂર્ત તત્વમ ઉપાસ્ય અમૂર્તપણાનો આશ્રય કરીને પણ અર્થાંત અમૂર્તપણાને જીવનું લક્ષણ માનીને પણ જીવના યથાર્થ સ્વરૂપને જગત દેખી શકતું નથી. જીવસ્ય તત્વમ જગત ન પશ્યતિ. અમૂર્તપણાને જીવનું લક્ષણ માનીને જીવનો ખ્યાલ આવતો નથી, જીવ દેખાતો નથી, અનુભવાતો નથી. અમૂર્તપણું જે લક્ષણ છે એ તો બીજા દ્રવ્યોનું પણ છે. પૂતગળને મૂર્તિકપણું છે. પૂતગળ સિવાય બીજા જે ચાર દ્રવ્યો રહ્યા, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ ને કા, એને પણ અમૂર્તપણું છે એટલે એ જીવનું લક્ષણ બની જાય એમ નહીં. એટલે અહીંયા કહે છે કે અજીવ બે પ્રકારે છે. વર્ણાદિ સહિત એટલે મૂર્તિકપણે પણ છે અને વર્ણાદિ રહિત એટલે અમૂર્તિકપણે પણ છે. એટલે મૂર્તિકપણે હોય અને અમૂર્તિકપણે બંને રૂપે અજીવ હોય. પૂતગળ છે તે મૂર્તિકપણે છે, વર્ણાદિ સહિત છે, જ્યારે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ એ ચાર દ્રવ્યો એ વર્ણાદિરહિત એટલે અમૂર્તિકપણે છે. એટલે અમૂર્તિકપણું માત્ર જીવને જ છે એમ નથી, બીજા ચાર દ્રવ્યોને પણ છે. માટે એવું અમૂર્તિકપણું છે તે જીવનું લક્ષણ કહેવાય નહીં. જીવનું લક્ષણ છે પણ એમ નહીં કે જીવનું જ લક્ષણ છે, કે એવું લક્ષણ છે કે જેના દ્વારા જીવ ખ્યાલમાં આવે એવું લક્ષણ એ નથી. જીવના યથાર્થ સ્વરૂપને જગત એ લક્ષણ દ્વારા જાણી શકે નહીં, દેખી શકે નહીં. અમૂર્તપણા દ્વારા, અમૂર્તપણું જે લક્ષણ છે એ દ્વારા જીવનું યથાર્થ સ્વરૂપ ખ્યાલમાં આવે નહીં. ઇતિ આલોચ્ય એટલે આમ પરીક્ષા કરીને વિવેચકઈ એટલે ભેદ જ્ઞાની પુરુષોએ ન અવ્યાપી અતિવ્યાપી વા અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દૂષણોથી રહિત ચૈતન્ય ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે તે યોગ્ય છે. સમુચિતમ ચૈતન્યમ સમુચિતમ, ચૈતન્ય લક્ષણ છે એ જ યોગ્ય લક્ષણ છે. પેલા લક્ષણ જે છે અમૂર્તિકપણું જે લક્ષણ છે એમાં તો અતિવ્યાપ્તિનો દોષ આવે છે, એટલે એ તો બીજામાં પણ વ્યાપેલું છે ને, બીજા ચાર દ્રવ્યોમાં પણ વ્યાપેલું છે, એટલે અતિવ્યાપ્તિ દોષ આવે છે. એટલે અતિવ્યાપ્તિ કે અવ્યાપ્તિનો દોષ, કે જે હોય જ નહીં એને એવું લક્ષણ કહેવામાં આવે અવ્યાપ્તિ, અને જે બીજાઓમાં પણ હોય અને છતાં એને જો લક્ષણ કહેવામાં આવે જણાવનારું તો અતિવ્યાપ્તિ એમ દોષ આવે. એક લક્ષણ આપણે લઈએ કે ભાઈ એ અમૂર્તિકપણું છે એ જીવનું લક્ષણ, એના દ્વારા જીવ જણાય એમ કહેવામાં આવે તો પછી અતિવ્યાપ્તિનો દોષ આવે કે ભાઈ એ તો બીજા ચાર દ્રવ્યોમાં પણ વ્યાપે છે, એ લક્ષણ તો રહ્યું છે, એટલે અતિવ્યાપ્તિનો દોષ આવે. અને એવું કોઈક લક્ષણ લેવામાં આવે કે જે એમાં હોય જ નહીં તો એમાં એ અવ્યાપ્તિનો દોષ આવે. એટલે અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિના દોષ વિનાનું જો કોઈ લક્ષણ હોય, એટલે કે એનામાં જ હોય, એના દ્વારા જ એ જાણી શકાય, એટલે એવું લક્ષણ તો ચેતનપણું છે. એટલે ચેતનપણાને સમુચિતમ એટલે એને યોગ્ય લક્ષણ કહેવામાં આવ્યું છે. અને તે ચૈતન્ય લક્ષણ પ્રગટ છે, વ્યક્તમ એ પ્રગટ છે. એ લક્ષણ પાછું કેવું છે, એ વ્યક્તમ એટલે પ્રગટ છે. તેણે જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે. વ્યજિત જીવ તત્વમ, એ જીવ તત્વને યથાર્થ પ્રગટ કરનારું એટલે જીવના જેવા સ્વરૂપ છે એવા સ્વરૂપને પ્રગટ કરનારું છે. અને અચલમ, અચળ છે, એ બદલાતું નથી, એ ચળાચળતા રહિત છે અને સદા મોજુદ છે. આલંબતામ, જગત તેનું જ અવલંબન કરો, એનું જ આલંબન લો, તેનાથી યથાર્થ જીવનું ગ્રહણ થાય છે. એ જ આલંબન લેવા લાયક લક્ષણ છે. શું? ચૈતન્યપણું. ચૈતન્યપણા દ્વારા જ ભગવાન આત્મા જણાય એવો છે, એ જ યથાર્થ લક્ષણ છે. અને એ લક્ષણ ચળાચળતા રહિત છે અને એમાં અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિનો દોષ આવતો નથી. પેલું અમૂર્તિકપણું જે છે એ તો બીજા ચાર દ્રવ્યોમાં પણ છે. તો એ રીતે અહીંયા આ શ્લોકનો અર્થ કર્યો. હવે આપણે આવતી વખતે એનો ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એને આપણે લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે જયતે પ્રણમો પદ તે વરતે જયતે